ભાવનગરમાં જ પહેલી વાર પીરસાય છે ને, આ લોકોને ખબર જ નથી શિબિરનો શું સ્વાદ હોય. પણ બિપિનભાઈ ચાંકશે ને પછી આના ગ્રાહક બનશે. બિપિનભાઈ આના કે મુખ્ય યશના ભાગીદાર બનશે. કથાઓ અહીં ઘણી બધી બેઠી. અમરસિંહ દાદાને કથાનો સંકલ્પ થતો, એટલે જ્યારે ત્યારે કથા કરવી, કથા કરવી, કથા કરવી. બિપિનભાઈ પરાણે શિબિરનો કરાવ્યો. તમે જોજો હવે એમ જ કહે છે શિબિર જ કરવી છે. મારે માણાવદરના ભક્તો એમ જ કહે છે ને શિબિર જ કરવી છે. હવે કે અમને ખબર છે, મેં સરદારમાં પહેલી શિબિર 15 વર્ષ પહેલાં કરી. તમારે જાજા હરિભગત છે એટલે એનો જ થયા. પણ તો ચાલુ જ રાખીએ, ચાલુ જ રાખીએ, ચાલુ રાખીએ. આજ 5,000 હરિભક્તો થાય છે. ભાવનગરમાં એકવાર 5,000 કરવા છે, કરવા છે ને કરવા છે. શિબિર ભીડે વિને હરિભગત થાય જ નહીં. સમજણ તમને? હાચવા કેટલા હાચવે, હાચવે જ કરવા પડે. બોલો, જરાક ઉતાર હરખો ન આપણો તો જરાક પેશુઠી ખાઈ જાય. જમવાનું બરાબર ન પહોંચે તો પેશુઠી ખાઈ જાય. હજારો ભક્તો, કોક તો રહી જ જાય. શિબિર ભરે ને ત્યારે ભગત થાય. એને પછી ઉતારો મળે તોય ભલે, ન મળે તોય ભલે. એના મનમાં એક જ હોય, સ્વામિનારાયણ મળવા જોઈએ. બાકી કાંઈ ન મળે, કાંઈ નથી જોતું. અને એમ જ નક્કી કરી જવો, મહારાજ મળવા જોઈએ બસ. આજ પુરુષોત્તમ પ્રકાશની કથામાં અદભુત મહારાજના મહિમાની વાત આવી. અને પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામીને કાવ્ય હાથમાં આવે એટલે બુકા જ કાઢી નાખે નહીં. કાવ્યનો માસ્ટર છે. સરસ કથા આપણે સાંભળી. હવે જરાક કરાળ જોડીએ ને. વચનામૃત કેટલામાં આવ્યા છીએ? 62મું. કાલ કેટલામાં વાંચ્યું હતું? આવ્યું તું હું એ પૂછું છું. કામ, ક્રોધ, લોભ અને ભયે કરીને પણ ધીરજ ન ડગે એનો શો ઉપાય છે? હું ઉપાય બતાવ્યો તો કોણ કહેશે? કયો નારાયણભાઈ? લો, આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા હોય તો ન ડગે, ને તો ડગી જ જાય. પછી બીજો પ્રશ્ન કોનો હતો? પ્રશ્ન કોને પૂછ્યો? કયો નરેશ? હા, શું પૂછ્યો હતો બીજો પ્રશ્ન? શું પૂછ્યો હતો? કોણ કે છે? એકને એક વ્યક્તિ બોલ બોલ કરે હું સુખ આવે. કયો છે ગણભાઈ? આત્મનિષ્ઠા અંત સમય કેટલી કામ લાગે છે? જરાય નહીં. શું કીધું મહારાજે? અંત કાળે શું કામ લાગે છે? ભગવાનની ઉપાસના. આત્મનિષ્ઠા કેવડું કામ કરે છે? તળાવ નદી તીરવું હોય એટલું પણ બાહુબળથી નદી તરાય, તળાવ તરાય પણ સાગર તરી હગાય નહીં. અંતકાળ કેવો છે? સાગર જેવો. ત્યાં તો ઉપાસનરૂપી નાવની જરૂરિયાત ઊભી થાય. ત્રીજી વાત શું આવી હતી? એ તો કોઈને નહીં યાદ હોય. યાદ છે? કહી દો. સિદ્ધિઓ કોને આડે આવે છે? તમારા બધાને સિદ્ધિઓ આડે આવી છે ને, એટલે યાદ નથી રહેતું ભલામણા. તો વચનામૃત લેજો ને, વાંચજો, નહીં તો આમનામ વયું જાય આખું, આખું પૂરું થઈ જાય. કહેવાય હરિભગત 50, 60, 70 વર્ષ જૂના હોય પણ વચનામૃત તો કોઈ દી ખોલ્યું જ ન હોય. બોલો, તે વચનામૃત ખોલ્યા વિના કોઈ દી ભગત નિભજે નહીં. એકાંતિક ભગત કોઈ દી ઝવેરભાઈ બહુ રૂપિયા ઘણું કમાણ આવે ભલામણા. હવે બેઠા બેઠા વચનામૃત વાંચજો. રૂપિયા છોકરો નહીં ભેગા આપી દે, બાપા લેતા જાઓ, તમે ઘણું કમાણ, મારે ઘણા છે, અડધા હું રાખો, અડધા તમે લેતા જાઓ, એમ કે હે. માટે વચનામૃત વાંચવાનો અભ્યાસ રાખજો. હિંમત ભગત, ઓ સિદ્ધિઓ કોને આડે આવે છે? કયો કનુભાઈ? હે, બહુ સરસ મારો ઉત્તર. પરિપક્વ નિશ્ચય વાળાને, જો મહારાજની વાત કોઈ ફગે નહીં, મહારાજની વાત કોઈ ફગે નહીં, મહારાજ કે પરિપૂર્ણ નિશ્ચય એક જ લીધો, આજ્ઞા ન લીધી. પરિપૂર્ણ નિશ્ચયવાળાને આડી આવે છે, નિશ્ચયમાં જેને સંશય એને આડી આવતી નથી. પણ યાદ રાખજો, કોની સિદ્ધિઓ આડી આવે છે? પરિપૂર્ણ નિશ્ચય છે પણ આજ્ઞામાં કાંઈક કાચું રહી ગયું છે, એની સિદ્ધિઓ આડી આવે. આજ્ઞા અને ઉપાસના બે જેને પૂર્ણ હોય એ તો દેહને મૂકીને સીધો અક્ષરધામમાં. એટલે નિશ્ચય વગરનાને આડી નથી આવતી, અને ઉપાસના આજ્ઞા બે જેને પૂર્ણ એને આડી નથી આવતી. નિશ્ચય પૂર્ણ છે, આજ્ઞામાં કંઈ કાચું પોછું છે, એની સિદ્ધિઓ આડે આવે છે. એ સરસ કાલ વાતો આપણે પ્રથમના 51માં વચરામૃતમાં 61 કેવું પડે. હવે જોઈએ 62માં વચરામૃતમાં મારા શું કહે છે. સભા યાદ રાખજો, હું તો ગમે એને પૂછીશ, સંતોને પૂછીને, પાર્ષદોને પૂછી. આ સંતો વડીલ સંતો નથી કહેતો. અને હરિભક્તોને પૂછું હું તો, તમે અહીં આવવા તો જવું ને, અહીં ન આવો તો શું કામનું કહો. જોઈ મારા શું કહે છે. સંવત 1876ના ફાગણવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા પર બિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, અને માથે શ્વેત પાક બિરાજમાન હતી. અંતે પાગને વિશે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા બિરાજમાન હતા. ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કોશર જુદાસ કયો નણભાઈ, શુદ્ધ કે વધ પહેલા નક્કી કરવી પડશે. છે સરસ. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી પૂછ્યું, જે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે સત્યમ શોચમ દયા ક્ષાંતિ ત્યાગ સંતોષ આર્જવમ શમો દમસ તપઃ સામ્યમ તિતિક્ષો પરિતિ શ્રુતમ. ઉપાધિનો પાર ન રહ્યો, આપણને ખબર નહોતી સશમાં આવશે એમ. બોલો, આવી ગયા અમરસિંહ દાદા. આપણા મનમાં તેમ હતો કે આપણે કોઈ દિવસમાં આવશે જ નહીં. ઠાકોરજી કે હાલી હું મળ્યો, બધાને મોકલો, તું કાં રહી જતો. જ્ઞાનમ વિરક્તેશ્વર્યમ શૌર્યમ તેજો બલમ સ્મૃતિ સ્વાતંત્ર્યમ કૌશલ્યમ ક્રાંતિ ધૈર્યમ માર્દવમ એવમ ચ પ્રાગલ્ભ્યમ પ્રશય શીલમ સહ ઓજો બલમ ભગ ગાંભીર્યમ સ્ત્રેયમ આસ્તિક્યમ કીર્તિ માનો અહમ કૃતિ. એ જે 39 કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે, તે ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે? 39 ગુણનો વિસ્તાર નથી આપણે કરતા, નતર શિબિર પૂરી થઈ જાય. પણ એ જે ગુણ છે એ કોના છે? ભગવાનના. કોના છે? ભગવાનના. એ ભગવાનના ગુણ એ સંતને વિશે કેમ સમજે તો આવે છે, અથવા તો કેવી રીતે આવે છે? બીજા અર્થમાં જોઈએ એ આવવાનું કારણ શું? સંતની અંદર પણ એ બધા ગુણો જોવા મળે છે, તો કેમ આવ્યા સંતની અંદર, એની કેવી સમજણ હતી જેને કારણે ભગવાનના બધા ગુણો એ સંતની અંદર આવ્યા? એવો સરસ પ્રશ્ન છે. કોનો પ્રશ્ન હતો? સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો. સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું જન્મસ્થાન કયું હતું? સ્વયં પ્રકાશ. કોઈ કહેશે? હે, કયું હતું? ઉત્તર ભારતમાં. સ્વામીએ એકવાર પોતે સાધુવેશમાં જ હતા, પણ એકવાર પોતાની જગ્યા બેઠા હતા, ને એમાં કેટલાક ગુજરાતમાંથી યાત્રા કરતા કરતા ત્યાં ગયા સાધુ પુરુષો, અને વાતો મેળ્યા કરવા ગુજરાતમાં ભગવાન પ્રગટ થયા છે અને એનું નામ સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધ થયા છે. અને સ્વામિનારાયણ શબ્દ બોલાય એટલે પ્રકાશ થાય. સ્વામિનારાયણના શબ્દ બોલાય પ્રકાશ થાય. એના અવલંબન કે સાધુ થયા માટે મારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી નામ રાખ્યું. એ સ્વયં પ્રકાશાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ ભગવાનના જે ગુણો છે સાધુની અંદર કેમ આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે એને ભગવાનના સ્વપ્નનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તો એ ફરીને કેવો શબ્દ મેં, ભગવાનના છે તે સંતમાં આવે. શું સાધન બતાવ્યું? નિશ્ચય. હું વારે વારે કહું છું, નિશ્ચય છે એ જ મોક્ષના માર્ગમાં એકડો છે. જેને ભગવાનનો નિશ્ચય જ નથી એ હરિભગત જ નથી. અને સાધુ થાય તો સાધુ નથી બોલો. જેને નિશ્ચયની ગાંઠ વળી, મને મળ્યા જે ભગવાન, નિશ્ચય સર્વોપરી ભગવાન છે, યાદ રાખજો. એની અંદર દિવ્ય ગુણો આવે ત્યાં સુધી દિવ્ય ગુણો આવે જ નહીં. ભાગશાળીને ભગવાનના નિશ્ચયની દ્રઢતા થાય. ઘણા બધા ભક્તો, જો કે આપણે જ્ઞાન ગોષ્ઠી હાથ નથી રાખ્યું, ઘણા ભક્તો વારે વાર પૂછે આ સર્વોપરી નિશ્ચય કેમ થાય. જેને સર્વોપરિ નિશ્ચય છે એવા ભગવાનના સંતો, એવા ભગવાનના ભક્તો અને એવા સત્શાસ્ત્રો, એના વાંચનથી સર્વોપરિ નિશ્ચય થાય. હું ઘણી વાર કહું છું ભક્તો, એમાંય ભગવાન સ્વામિનારાયણને દયા તો કરી છે, એને તો દયા કરી, પણ બે મહાન સંતોએ બહુ મોટી મહેરબાની કરી. કોણે કોણે? ગોપાળન સ્વામી, બીજા ગુણાતીત આનંદ સ્વામી. બે મહાપુરુષ આ ધરા પરનું આવ્યા હોત તો ભગવાન સ્વામિનારાયણ ઓળખાત નહીં. અને ગોપાળાનંદ સ્વામી જે આ મહાપુરુષ આ ધરા પર આવ્યા એના જોગમાં કોણ આવી ગયું? નિષ્કુળાનંદ સ્વામી. તે પછી એને બોથરાટી બોલાવી દીધી. ને તો નિષ્કુળાનંદ સ્વામી તો મુક્તા જ થાય ક્યાં, રામાનંદ સ્વામીને મુક્તા જ નહોતા બોલો. રામાનંદ સ્વામી તો મહિમા ગાગા કરતા હતા, પણ ગોપાળાનંદ સ્વામીના જોગમાં આવ્યાની અક્ષરડીની વાત સાંભળી ગયા. અને એમાં ચોથો હેતુ જ્યારે સાંભળ્યો, કયો ચોથો હેતુ હતો? કોને યાદ છે? છ હેતુમાં ચોથો હેતુ મહત્વનો છે. કયો વિક્રમ? સુખ નહી. હા, ચોથો હેતુ. આ ધરા પર આવવાનો મારો ચોથો હેતુ એવો છે, અનંત અવતારો થયા છે, અનંત અવતારોના ભક્તો પણ થયા છે, તમામને મારી ઉપાસનાની શુદ્ધિ કરાવવા માટે આ ધરા ઉપર અમે આવ્યા છીએ. અને આ શબ્દ જે સાંભળ્યા નિષ્કુળાનંદ સ્વામી સ્વામીને તો ભેજું ફાટી ગયો. આ હા હા. અને પછી મેળા નાચવા સમજાઈ ગયું, સમજાઈ ગયું, સમજાઈ ગયું. સમજાણો, રામાનંદ સ્વામી તો કીધું જ તું, લાલજી તમે ધક્કો નહોતો ખાવાનો, તમારે જ હુકમ ધક્કો ખાધો, તમારે લોજમાં જ આવવાની જરૂર હતી, ત્યાં બહુ મોટા આવ્યા છે. મોટા તે કેવા? દત્તાત્રેય ઋષભદેવ જેવા, કે છે શું તે રામચંદ્ર સમાન. અને ત્યારે રામાનંદ સ્વામી કે રહેવા દો, રહેવા દો લાલજી, જે મોટા કૃષ્ણ સર્વથી તેમ આ મોટા છે વળી એથી. આ છે સર્વ અવતારના અવતારી, જાજુ શું કઈ વિસ્તારી. આ તો સર્વ અવતારના અવતારી ધરા ઉપર આવ્યા છે, પણ તોય આ ન પડે. આ જીવને કોઈ રીતે આ નથી પડતી ઉપાધિ, સમજણો, આજ આ પડી. અને પછી અદભુત કલમ ઉઠાવી અને પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ રચ્યો. એને આપણને ભગવાન ઓળખાવ્યા. તો જો આપણને ભગવાન ઓળખાવે ને તો આપણી ફરજમાં શું આવે? હવે શું કહેશો તમે? આપણી ફરજમાં શું આવે બોલો તો ખરા? બીજાને ઓળખાવા. આપણી ફરજમાં શું આવે? બીજાને ઓળખાવા. મહારાજ કે જેની પાસે જ્ઞાન છે અને બીજાને ઉપયોગમાં ન આવ્યું, મહારાજ કે જેમ ધન ગાંઠે બાંધ્યું હોય અને ખર્ચામાં કામ ન આવ્યું, તલવાર કે લટકતી હોય અને દુશ્મન ઘૂસતા મારી જાય અને તલવાર એ વખતે કામ ન લાગે, તો શું કામની તલવાર? એ ધન શું કામનું? એમ મહારાજ કે પોતાની પાસે જ્ઞાન છે એ બીજાના મોક્ષને માટે કામ ન લાગ્યું, તે જ્ઞાન શું કામનું? માટે તમને જેવું આવડે એવું, જે હરિભગત મળે એને કીધે જ રાખવું, મારા સર્વોપરી છે, સર્વોપરી છે, સર્વોપરી છે. ક્યારેક અડી જાય. એક બહુ સત્ય ઘટના તમને કહું. અમેરિકામાં પહેલી વાર ગયા, પરેશભાઈ અમને બોલાવેલા ખાંદલી ગામના. એણે પહેલાં મધ્ય પ્રકરણની એથી કેસેટો ગયેલી અશોકભાઈ વિદ્યાનગરવાળાએ મોકલીને એ સાંભળી, એમાંથી બોલાવેલા મને કે સ્વામી, હું ભારતમાં જ્યારે હતો ને ત્યારે હરિભગત તો હતો જ, હરિભગત તો હતો જ, પણ બધું સરખું જ સમજતો હતો, અવતાર અવતારીનો ભેદ મને હતો જ નહીં. મને એક વાસખિલ્યાના હસમુભાઈ એકવાર વાત કરી લે કે મહારાજ તો સર્વોપરી છે, તેને બાંધેલો હું. શું કીધું? એને બાંધ્યો હું, પણ સમય કેસેટ આવી અને મેં સાંભળી એની વાત, મેં બીજી વાર સાંભળી એની. એટલે હસમુભાઈ કીધું, તું મારા સર્વોપરી છે ને, આમાં તમે વચનામૃતમાં એક એક જગ્યાએ મારું સર્વોપરી સાબિત કર્યું અને બે ફેરી સર્વોપરી વાતની મને સાંભળવા મળી, મારા જીવમાં હા પડી ગઈ કે મારા સર્વોપરી છે. સમજાય છે તમને મારો કહેવાનો હેતુ? તમે કીધે રાખજો, તમ તારે ભલે એને મનાય ન મનાય, આપણે કીધે રાખવાનું. એક વાર, બે વાર, ત્રણ વાર આપણી પાસે સાંભળશે, બીજા પાસે સાંભળશે, ત્રીજા પાસે સાંભળશે, તે દેને હા પડી જશે, તે દેને હા પડી જશે. નહીં તો ભગવાનને સર્વોપરી સમજવા બહુ કઠણ કામ. એકવાર જેતલપુરમાં બધા સંતો બેઠા હતા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભાઈ રામદાસજી હતા. એમાં બધાએ મારની સર્વોપરી વાતો જ્યારે કરવા માંડ્યા ત્યારે ભાઈ રામદાસજી કે આ નાના મોટા અવતારને કરી અને તમે ચોકડું ચોળીને ચીકણું કારણ વિના નહીં કરો તો ઓલા તો મંડે જ રહ્યા. હા ન પડી ભાઈ રામદાસજીને. પણ ઘટના ઘટી, એક દાડો ભગવાન સ્વામિનારાયણે અગત્રાયની અંદર ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતોને મોકલ્યા, એમાં ગોપાળાનંદ સ્વામી તો હાવ તાજે તાજા સાધુ થયેલા, અને તો મોટેરા કરીને મોકલ્યા, ભાઈ રામદાસજી સાથે હતા, જરાક ધીમું કરી. અને મહારાજે આજ્ઞા કરી ગોપાળાનંદ સ્વામી વાતો કરશે ને તમે સાંભળજો. અન સ્વામી બે ચાર દાડા તો આજ્ઞાની વાતો કરી, પણ પછી ઉપાસના ઉપર જે જોરદાર વાતો કરી, જે જોરદાર વાતો કરી, 15 દાડા થયા ને, તે એક દાડો ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા, ભાઈ રામદાસજી આવ્યા ને ભખો ભખ મીડા દંડવટ કરવા. ગોપાળાનંદ સ્વામી કે રાખો રાખો રાખો, તમે વડીલ સંત, મને દંડવટ ન કરો, આ તો ઉલટી ગંગા વહી. અને ત્યારે ભાઈ રામદાસજી એવું બોલ્યા, અત્યાર સુધી ઉલટી વહેતી હતી, આ સુલટી વહી. રામાનંદ સ્વામીનો મુંડેલો હતો, પણ સ્વામી તમારા જોગમાં ન આવ્યો હતો ને તો કાચે ને કાચો ભરી જાત ગયા. તમારા જોગે મને આ પડાઈ દીધી. ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે. તે ભક્તો જેને હા ન પડે એ કદાચ મહારાજનો મુંડેલો હોય ને તો કાચો રહી જાય. બોલો, સર્વોપરી આ જો ન પડે તો મારાનો મુંડેલો હોય તો એ પાછું આવવું પડે. બોલો, કાચો રહી જાય. માટે શિબિરમાં આવ્યા પછી કાચા રહેતા નહીં, તમારા જોગમાં આવે ને કાચા રહેવા દેતા નહીં. નિશ્ચય જ્યારે થાય મારનો પછી ગુણો આવે, નિશ્ચય થાય પછી ગુણો આવે. આ જ વાત મહારાજે વડતાલના 12મા વચનમાં કરી છે. મહારાજ કહે, અમાવાસ્યા જેવો હોય અને પૂર્ણિમાસેના ચંદ્ર જેવો થવું હોય તો કેમ થાય? તો મહારાજ કહે, જેમ જેમ મારી ઉપાસના દઢ થતી જાય, જેમ જેમ અમારી મહત્તા વધતી જાય, તેમ 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 કરતા કરતા મહારાજ કહે, ભક્ત પણ પૂર્ણિમાસેના ચંદ્ર જેવો થઈ જાય. અને મહારાજ કે રખે ને કોઈ અસદ દેશ કાળે કરીને લેશ માત્ર મારા સ્વરૂપમાં સંશય થઈ જાય તો પૂર્ણિમાસી જેવો થઈ ફરી વાર અમાવાસ્યા જેવો થઈ જાય. મહારાજના શબ્દો છે. અને મહારાજ કે આવો અમારો દ્રઢ નિશ્ચય થઈ જાય પછી એને સંશયમાં, એના મોક્ષમાં કોઈ દેને સંશય થાય નહીં. અને કેવો કેપ ચડે, હું મહારાજ કીધું, કોને કોઈને ખબર છે કેવો કેપ ચડે ભગતને? વડતાલનું 12મું યાદ કરો, કેવો કેપ ચડે ભગતને? કેવો કેપ ચડે સરજુદાસ? મારું દર્શન કરે એનું કલ્યાણ થઈ જાય, મારી વાત સાંભળે એનું કલ્યાણ થઈ જાય, એવો એને કેપ ચડે તે વિચારો તો ખરા. અને ચડ્યા જ છે ને. ઓલો રવજી દરજી કપડા સીવે, ભગવાનનો ખરોખરો ભગત, પણ સ્વામિનારાયણ 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 બોલે. એને કોઈ કે કીધું, હું તું મીંડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એમ સ્વામિનારાયણ તારું કલ્યાણ કરી દે. ત્યારે રવજી સુતા દરજી કહે, મારા કલ્યાણ હું તું વાત કરશો, પણ મારી શિવેલી ડગલી જેટલા જેટલા પહેરશે ને એને ભગવાન સ્વામિનારાયણ ધામમાં તડી જાહે. અને સંપદન ઇતિહાસ બોલે, એની શિવલી ડગલી જેણે જેણે પહેરી હતી એને ભગવાન સ્વામિનારાયણ ધામમાં ઉપાડી ગયા. એટલે મૂળી ડોશી અખંડ ભજન કરે, ધામમાં જવાના થયા ને, તેનો ધણી કહે કે તું હવે સુખે દેહ મૂક, તારી પાછળ 5-11 શું રહીશ કે. મોળી ડોશીના મોઢામાં શબ્દ નીકળ્યા, અરે ભૂંડે આખી જિંદગી મારી હારે રહ્યો પણ મને ઓળખી ન હગ્યો, તું 5 એકાદશીનું ફળ આય પણ હું ધામમાં જેમ તું માન છો, અરે મારા મોક્ષની તો શું વાત કર, પણ મારા હાથના ઘડેલા રોટલા જેણે જેણે ખાધા છે ને એ અક્ષર ધામમાં જશે. અને સંપ્રદાય ઇતિહાસ બોલે, મૂળી ડોશીના હાથના ઘડેલા રોટલા જેણે જેણે ખાધા એને બધાને મારા ધામમાં તેડી ગયા. નિશ્ચય જેવી મોક્ષના પથમાં કોઈ વાત નથી ભગવાનના ભક્તો. મહારાજ સારંગપુરના સત્તરમાં વચનામૃતમાં એમ કે મહારાજ કે જેમ જેમ મારી મહત્તા સમજાતી જશે તેમ તેમ એ જેવો મને હમશે એવો એ ભગતને ઉકરી દઈશ. સારંગપુરના સત્તરમાં કીધું અને મધ્યના છેલ્લામાં પણ મહારાજ બોલ્યા, જેવો મને સમજે એવો તું ભગતને કરી દઉં, હું તો અપારનો અપાર અપારનો અપાર અપારનો અપાર રહું. એટલા માટે મહારાજ અહીંયા વાત કરી રહ્યા છે. કેટલી સરસ મહારાજ વાત કહે છે. મહારાજ કે અમારો જેને નિશ્ચય થાય એ સંતની વિશે મારા તમામ દિવ્ય ગુણો આવે છે. તે નિશ્ચય કેવો હોય? તે જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે. એનો મતલબ ભગવાનને કાળ જેવા ન જાણે, માને કાળમાં જેટલી સામર્થ્ય છે એટલી ભગવાનમાં સામર્થ્ય છે એમનો જાણે, કાળથી પણ ભગવાન પર છે. કર્મ જેવા ન જાણે, માને જીવાત્મા દાખલો કરી અને જે પામી શકે એવા ભગવાન નથી, ફક્ત દાખલાથી પામી શકે એમ નથી, ભગવાન તો એના થકીને પર છે, કૃપા સાધ્ય છે. સ્વભાવ જેવા ન જાણે ભગવાનને, સ્વભાવ જેવા ન જાણે, બોલો સ્વભાવ જેવા ન જાણે, માને સહજ રીતે જે કાર્ય કરતી રહ્યું છે, માને માયાનું કાર્ય છે તો ભગવાનને માયા જેવા પણ ન જાણે, ભગવાનને સર્વ થકી પર જાણે અને બધાથી જુદા જાણે. ભગવાન કેવા છે? બધાથી જુદા. ભગવાન યાદ રાખજો, ભગવાન પૃથ્વી જેવા નથી, ભગવાન જળ જેવા નથી, તેજ જેવા નથી, વાયુ જેવા નથી, આકાશ જેવા નથી, અહંકાર જેવા નથી, મહતત્વ જેવા નથી, પ્રધાન પુરુષ જેવા નથી, મહાપુરુષ જેવા નથી, અક્ષ જેવા પણ ભગવાન નથી અને ભગવાન જેવું કાંઈ નથી. મહારાજે પંચાળાના ચોથા વચનામૃતમાં કીધું, મહારાજ કે અમારી જેવા અમે એક જ છીએ, અમારી ઉપમા કોઈને આપી શકાય તેમ નથી, અમારી જેવા તો અમે એક જ છીએ. અને એ સર્વેના નિયંતા જાણે ને સર્વના કરતા જાણે અને સર્વને કરતા થકા પણ એ નિર્લેપ છે. પાછી આ મોટી વાત છે ને, બધાના કરતાઓ છતાં નિર્લેપ છે, નહીતર આપણું કેવું કામકાજ છે? કાર્ય કરી લે પછી તરત બંધાઈ જાય અને કાં તો અહંકારયુક્ત થઈ જાય, મેં કર્યું એટલે થયું, હું હતો એટલે થયું, મારી મદદથી થયું. આ જીવની કેપેસિટી કેટલી કહો, જીવની કેપેસિટી કેટલી? બસ આટલી જ. જીવને અહંકાર ન આવે એક ઉપાય. કયો ઉપાય છે અહંકાર ન આવે એનો, કોઈ કહેશો? શું કે ભરતભાઈ કહો? હમણાં જ વાત આવી, ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય તો શું થાય? ભગવાનના ગુણ કેમાં આવે? જીવની અંદર આવે. અને જીવમાં ભગવાનના ગુણ આવે તો જ અહંકાર ન આવે, નહીતર આવે આવે ને આવે જ. બધા છેડા છે નિશ્ચય નડશે. નિશ્ચય મહાત્મા બે અભેદ છે. કોઈ પણ વાત હશે ને તો મહાત્માને સ્પર્શ કરશે. બોલો, કામ ટાળવું હોય તો મારા લોયાના પહેલા વચનામૃતમાં જ મહારાજ કહે, એના અનેક સાધનો છે, અનેક સાધનો બતાવે છે, એટલે મહારાજ કહે પણ મહિમા યથાર્થ અમારો સમજે તો યથાર્થ કામ નાશ પામી જાય. કામ ટાળવો તો મહિમા, માન ટાળવું હોય તો મહિમા, લોભ ટાળવો હોય તો પણ મહિમા. આપણે સવારે કીધું હતું ને, એના હિંમત ભગત મહિમા નહોતો સમજતા, 45 ન કર્યા અને મહિમા સમજાવણ તો 21 લાખ આપ્યા. એટલે લોભ ટાળવો હોય તો બધા શત્રુ ટાળવો હોય તો મહિમા, મહિમા ને મહિમા. અને જેના જીવમાં ભગવાન સ્વામિનારાયણનો મહિમા નથી, એના આચાર્ય કે એના સાધુ કે એના હરિભગતનો મહિમા નથી, એનાથી કાંઈ ન થાય, હરિભગત જ ન કહેવાય. મધ્યના 9માં પ્રમાણે લો, મહિમા જેને જીવમાં આવે છે એની અંદર જ બળ આવે. મહારાજે ક્યાં સુધી વાત લખી તમે વિચારો તો ખરા, વડતાલનું 5મું તો ખોલો ક્યારે. મહારાજ કે મારાને કે મહારાજ આને આ દેહ કરીને જીવાત્મા બળને પામીને તમને પામી જવાનો ઉપાય હું? મારે કેવું બોલ્યા ખબર? મારે જેમનો કયો ધ્યાનમાં ખંડ બેસી જાય, તપમાં બેસી જાય, વ્રત કરે, દાન કરે, કેવું કીધું મહારાજે? છેલ્લો પ્રશ્ન, મહારાજ કે જેવો અમારો મહિમા સમજે એવો મારા સંત અને મારા ભક્તનો મહિમા સમજે, મારી અર્થે જેમ 5 રૂપિયાનું ખર્ચ કરે એમ મારા સંત અને મારા ભક્તને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે, મહારાજ કે મારી માનસી પૂજા કરે એમ મારા સંત અને મારા ભક્તની પરસેદી કરીને માનસી પૂજા કરે, મહારાજ કે મારી સેવા કરે મારા સંત અને મારા ભક્તની સેવા કરે, તો અનંત જન્મે કરીને જીવ સિદ્ધ ગતિને પામવું ને આને આ જન્મે કરીને પામી જાય, આને આ જન્મે કરીને. વિચારો, પણ એમાં છે ને અર્થ પાછા બધા પલટાઈ નાખ્યા છે. એનો અર્થ મહારાજ કીધું એમ જ છે, પણ એનો પલટાયો કેવો ખબર? માટે સંત છે એ ભગવાન જ છે, ના એવો અર્થ નથી. પણ ભગવાનને જેમ દિવ્ય સમજો છો, એમ ભગવાનના સંત અને ભગવાનના ભક્તને પણ દિવ્ય સમજવા. માનસી પૂજા કરવી માને ભગવાનની કરીને પછી ભગવાનની જે માનસી પૂજામાં જમાડ્યું છે એ જ પ્રસાદી લઈ અને સંતો ભક્તો બધા પંક્તિ બેઠા છે અને પછી બધાને પીરસીનું જમાડું છું એમ માનસી પૂજા કરવી, તો મહારાજ કે તત્કાળ જીવ બળને પામી જાય છે. ન તો જીવ છે ને ઘણી ફેરી સેવા કરે, બધું કરે, પણ માયક ભાવ ન ટળે, વ્યવહારિકતાથી કરે. દાખલા તરીકે તમે આવો અને તમને હાચવીએ અને મનમાં સંકલ્પ કરીએ કે આપણે હાચવીએ ને તો ભગત સેવા કરશે, તો યાદ રાખજો એનું ફળ કાંઈ નહીં, હાચવાનું ફળ કાંઈ નહીં. અને અમે આવીએ અને તમે રસોઈને ધોત્યાને આ તે બધું ઓઢાડો અને વિચારો, પછી આપણે જ્યારે જઈને ત્યારે સ્વામી આપણને હાચવે, તો કાંઈ ફળ નહીં. પણ અમારા મનમાં એમ થાય ભગવાનનો ભગત ક્યાંથી, ભગવાનનો ભગત ક્યાંથી. અને ખરેખરો ભગવાનના ભગતનો તો મહિમાય ગજબનો છે. હું ઘણી વાર કહું છું, મને બહુ પ્રસંગ ગમે છે. ભુજમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવે, હરિકૃષ્ણ મહારાજ પછી બ્રાહ્મણો બધાને ચોરાસી કરાવી, બ્રાહ્મણો બધા જમવા માટે તો આવ્યા પણ થોડીક અવળાઈ પકડી. એ કે અમને સભા મંડપમાં અમારે સ્ત્રી ભક્તોની સાથે બેસીને જમવા દો તો જમી. અને એ વખતે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણદાસ સ્વામી, એણે ભુજના આદિ મહંત અચ્યુતદાસ સ્વામીને કીધું કે સ્વામી આને જમાડે હું લોચો કાઢી લેવાનો, આપણે ધર્મભંગની વાતો કરે છે. ત્યારે અચ્યુતદાસ સ્વામી બહુ સરસ બોલ્યા, વાત તો હું સમજું છું, વાત તો હું સમજું છું કે આ બધાને જમાડવા કરતાં માંડવીને એક લખીરામને જમાડો ને આખા બ્રહ્માંડના બ્રાહ્મણો જમાડો એના કરતાં જાજુ ફળ થાય, કારણ કે લખીરામ પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે. આ મહિમા ભક્તો છે, આ મહિમા. અને યાદ રાખજો, મહિમા સમજીને તમે કરશો ને, સંતોની સેવા કરો, કાચેર મારની સેવા કરો, હરિભગતની સેવા કરો, મંદિરની સેવા કરો, દેવોની સેવા કરો, તમે થાકશો નહીં. યાદ રાખજો, તમે થાકશો નહીં. અને મહિમા સમજાવી ના કરશો ને તો તમે થાકી જાહો. કેદી થાકી જાહો ખબર? તમે માનો મોટી સેવા કરી અને તમને બોલાવવાને ત્યારે તમે થાકીને હાવ ઢબ ઢ થઈ જાઓ. બોલો, હાવ થાકીને ઢ, કારણ કે મહિમા નથી. એટલે તમે શું કામ સેવા કરતા હતા? અરે પછી આપણી વાહ વાહ થાય એમ, સમજાણું? વાહ વાહને અર્થે તમે સેવા કરતા હતા ને વાહ વાહ નહીં થાય એટલે તમે હાવ થાકીને લોથપોથ થઈ જાઓ, યાદ રાખજો. પણ મહિમા સમજીને જો થાય તો કોઈ દી થાક લાગશે નહીં. હું ઘણી વાર ઓલું દ્રષ્ટાંત આપું છું, ગરડાની અંદર ભગુજીએ યુદ્ધ કર્યું ને અને ખબડ મતારણ માર્યા, પછી મહારાજ તો બધું જાણતા હતા પણ ભગુજીની મહત્તા સમજાવવા માટે મહારાજે સભાની અંદર ભગુજીના વખાણ કરવા બદલે મહારાજે કોના વખાણ કર્યા? મિયાજીના. બહુ વખાણ કર્યા, એટલા બધા વખાણ કર્યા. મહારાજ કે ધન્ય છે મિયાજીને, એની ધન્યતાને ધન્યવાદ છે, ખબડ મતારણ માર્યા એમ કહીને મહારાજ એને શિરપો આપ્યો. બોલો, એક ફીરીત આપ્યો સમજ્યા, બીજે દાડે પાછી એની શરૂઆત કરી, બીજે દી આપ્યો, ત્રીજે દી શરૂઆત કરી. ભગુજી સભામાં બેઠા હતા, પછી બ્રહ્માનંદ સ્વામી સહન ન થયું. સ્વામી ઊભા થઈ ગયા મહારાજને કે મહારાજ હવે અજ થાય છે, હવે સાંભળું નથી જાતું. ખબડ મતારણ ભગુજી માર્યો છે અને તમે ત્રણ ત્રણ દાડાથી શિરપાવ મિયાજીને આપો ને વખાણ એના કરો. મહારાજ શું વાત કરો, ભગુજી માર્યો? અમને તો ખબર જ નહોતી ભગુજી માર્યા. અરે ભગુજી તમે કેમ નથી કાંઈ બોલતા? તમે માર્યા છે અને એમાં ત્રણ દાડા ત્યાં શિરપાવ આપીને તમે એમને બેઠા રહ્યા. અને ભગુજી ઊભા થઈને મહારાજને કે મહારાજ ખબડ મતારાને મિયાજી નથી માર્યો, ખબડ મતારણ મેં નથી માર્યો, ખબડ મતારણ તમે માર્યો છે. કૃપાના જેને તમે નિમિત્ત બનો એનાથી ખબડ મતારો મરે, બાકી કોની તાકાત છે? એમ ભક્તો આ સમજણો આપણી અંદર આવી જાય, આહા મોજે દરિયા, મોજે દરિયા. પછી એસી ઉતારો મળે તો મોજે દરિયા, નોન એસી મળે તોય મોજે દરિયા, ને કદાચ મોડા પડ્યા ને ઉતારો ન મળે અને લોબીમાં સુઈ રહેવું પડે તોય મોજે દરિયા. સમજાય મગનભાઈ? જો મહિમા સમજાઈ જાય તો, નતર પછી એની ટિકિટ કેન્સલ. આવું જ તમારે જુનાગઢ નથી આવવું. કેમ? અરે ગયો તો તે લોબી માં હુડાયો, હવે ધક્કો ખવાતા છે. મહિમા છે ને મહિમા, ભક્તો બહુ હાચુકું મહિમા. મિષ્ટાની અંદર બધાનો મહિમા, એટલે એની અંદર ભેગા થયેલા બધા પદાર્થોનો મહિમા છે. એમાં લોટનો મહિમા છે, એમાં ગોળનો મહિમા છે, એમાં અગ્નિનો મહિમા, બધાનો મહિમા, પણ ઘીનો બધાથી વધારે મહિમા છે. એમ યાદ રાખજો, મોક્ષના પથમાં મહિમાનો બધાથી વિશેષ ભાગ છે, વધારે મહિમા છે. એટલા માટે કોઈ પણ દોષ ટાળવા માટે મહિમા વિના કોઈ દી ન ટળે. જેને મહિમા સમજે એ જ હરિભગત દિવસે 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 વધતો જવાનો. અને એ વિના મહિમા વિનાને તો જરાક અડાઈ ગયું હોય ને તો તરત ખોટું લાગે અને અભાવ આવે. મહારાજ પ્રથમના પહેલા વચનામતમાં કીધું, મહારાજ કી કદાચ 50 વર્ષ સત્સંગ કરે, પણ જેમ જેમ સત્સંગ ક્રમ ઘટતો જાય, જેમ જેમ સત્સંગ ક્રમ ઘટતો જાય, અને ઘટતા 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 તળિયા ઝાટક થઈ જાય મહિમા વિનાનો માણસ લો. એટલે મહિમા જેને છે એ જ મોટી વાત છે. અહીંયા મહારાજ નિશ્ચય જેને છે, જેને મહિમા છે, એની અંદર જ મહારાજ કે અમારો ગુણ આવે છે. અમને બધાથી નિર્લેપ જાણે બધું કર્યા પછી પણ ભગવાનને કોઈ સ્પર્શ કરી શકતું નથી. મહારાજ બહુ સરસ કાળિયાણીના 6ઠા વચનામૃતમાં વાત કરે મહારાજ કે ખરેખરો જે ભગત હોય એના મનમાં તેમ થાય, જેણે આ વસ્ત્ર અલંકાર મારને અર્પણ કર્યા એને ધન્યવાદ છે, અને મહારાજને સ્વીકારે તર દીનાનાથ ભટ્ટને આપી દીધા એને ધન્યવાદ છે, મહારાજ નિર્લેપ છે, મારને કાંઈ સ્પર્શી શકતું નથી. એ મહારાજ કે જેને મનાય એ અમને પામી શકે. એ વિના તને તર ભગવાન પ્રત્યે સંશય થઈ જાય. આ દાદા ખાચરનું બહુ રાખે, નંબર નથી રાખતા. બોલો, જીવા ખાચરને એમ સંશય રહ્યો, સેવા તો બહુ કરતા પણ કોઈ દી સુખ આવ્યું નહીં. જીવા ખાચરને કોઈ દી સુખ ન આવ્યો મહારાજનું, ભગવાન જાણતા હતા તોય ન આવ્યું. બોલો, એમ મહિમા જે સમજે, ભગવાન નિર્લેપ સમજે અને સુખ આવે. અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરી ડગે નહીં. તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવું પોતાનું અંતકરણ કુતર્ક કરે, પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં. ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે, માને કર્મવાદીના શાસ્ત્રો સાંભળે, નાસ્તિકના કદાચ શાસ્ત્રો સાંભળે, તોય પણ એને કોઈ દી ભગવાનના સ્વરૂપમાં સંશય થાય નહીં. ગમે તેવા મતવાદીની વાત સાંભળે તોય સંકલ્પ નો થાય, મન ડગમગાડ કરે ને, કદાચ મન ક્યારે, આ તો મન છે, માયાનું બીનું છે, ક્યારેક સંકલ્પ ઉઠાવી લે કે લા તું આને માટે તૂટી મરશો, પણ આ ભગવાન હશે કેમ, તો મનને કે હેઠું બેસ, મેં નક્કી ગાંઠ વાળી લીધી, આ નિશ્ચય ભગવાન છે, એમાં તારું નહીં હાલવા દઉં. મહારાજ કે આવો જેને નિશ્ચય દ્રઢ થાય એની અંદર અમારા પ્રત્યેક ગુણ આવીને વાસ કરીને વસે છે. એવી જાતના જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે છે. જેનો મહિમા સમજાય એની સાથે સંબંધ થયો કહેવાય, સંબંધ થાય એના ગુણ એની અંદર આવે આવે ને આવે જ. જો ગુણાતીતાનંદ સ્વામી બહુ મોટા સાધુ હતા, એક દાડો કથા કરતા હતા ને સંતો કીધું સ્વામી ભોજન કરવા પધારો, સ્વામી જમવા ગયા, એક નાગર બ્રાહ્મણ ભારે જબરો સ્વાદ્ય મળો. એના મનમાં સંકલ્પ થયો કે મારી પાસે કાંઈ નથી તો વિવિધ પ્રકારના શાક ને આંતી બનાવીને ખાઉં છું, સ્વામી તો જૂનાગઢ મંદિરના મહંત સુઈ ખાતા હશે, આમ નક્કી કરી અને જાળીમાં ડોકાણો. અને સ્વામી તો મહાવૈરાગી પુરુષ ઉભડક બેઠેલા હો, અને સંતો ખુરમું પીરશું, ચૂરમું નહીં, ખુરમું, ખુરમું કોને કહેવાય ખબર, આગલા દિવસનો ટાઢો રોટલો હોય એને ગરમ કરે ને પછી ચોળી નાખે ને ખુરમું કહેવાય. ખુરમું પીરશું ને પછી છાશ પીરશે, છાશ જોકે ખાટી નહોતી સ્વામીએ ચાખી, પણ સ્વામી ભાઈ મોટા સાધુ તો અંતરજામી હોય, એને ખબર પડ્યું એટલે ડોકા કરે કાઢે છે, એમ એના મનમાં સંકલ્પ થઈને જીવનું બગડી જાય. એટલે સ્વામી કે સાધુરામ આ છાશ ખાટી જરાક બે દાણા મીઠું નાખજો અંદર, અને ઓલો હા મળી ગયો. એના મનમાંથી ઓહો કેવડા મોટા સાધુને કેવું ખાય છે, સ્વામીનો ગુણ આવી ગયો. અને ગુણ આવી ગયો તો પોતાને જે રસની અંદર આશક્તિ હતી આશક્તિ સાફ થઈ ગઈ. ઘેરે ગયો ઓલા નિત્ય ક્રમ પ્રમાણે એના ઘરવાળાએ તો અલગ અલગ વાટકીમાં અલગ 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 પ્રકારના શાક અને આમ તે બધું પીરશું, આને બધું ભેગું કરી નાખ્યું. ઘરવાળા કે આમ કેમ કરો, તો કે આજ મને એવો સંકલ્પ થાય છે, બોલો આ જુદું ખાવું જ નથી, કે કલ્પના કરો. કારણ કે સ્વામીનો મહિમા સમજાણો, એનો સંબંધ થયો, અને સંબંધ થયો એટલે સ્વામીનો ગુણ એ ભૂદેવની અંદર આવ્યા. એમ ભગવાનનો જેને મહિમા સમજાય, ભગવાનનો જેને નિશ્ચય થાય, ભગવાનના ગુણ એ ભક્તની અંદર આવી જાય છે. જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે. તેણે કરી નેત્ર આગળ અંધારો હોય તો તેનો નાશ થઈ જાય છે. તેમ જે ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેની વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વે પ્રકાર નિર્બાધ છે અને જે ચાહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બાધ થાય છે. જેમ દીવાનો સંબંધ થાય એટલે આંખમાં પ્રકાશ આવે છે, દીવો પ્રકાશમાં એટલે આંખમાં પ્રકાશ આવ્યો. યાદ રાખજો, સ્વયં આંખ પોતે પ્રકાશમાં નથી. જો સ્વયં પ્રકાશમાં હોત તો અંધારમ બધું દેખાત ને. દીવાના પ્રકાશનું પ્રતિબિંબ એની અંદર આવે જેને કારણે આંખની અંદર એ પ્રકાશ બહાર ફેંકાય છે અને આંખને દેખાય છે. એમ જીવ સ્વયં તો કાંઈ શક્તિમાન નથી, પણ પરમાત્માનો સંબંધ જ્યારે થાય ત્યારે પરમાત્માનો ઐશ્વર્ય પ્રતાપ એ જીવમાં આવે છે અને જીવનો પછી ઐશ્વર્ય બહાર દેખાય એટલે લોકો પછી એમ માને આનો પ્રતાપ, આનો પ્રતાપ, આનો પ્રતાપ. પણ ભગવાનનો ભક્તો યાદ રાખજો, ગમે ત્યાં પ્રતાપ દેખાતો હોય પણ આખરે પ્રતાપ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો છે. નતર જીવની દિશા કેવી થાય ખબર? માનો કાંક તકલીફ હોય ને કોઈ સંતની પાસે જ્ઞાન આશીર્વાદ પ્રાપ્તિ કર્યા અને સંતે આશીર્વાદ આપ્યા, એથી કરીને એને સારું થઈ ગયું, સંતાનની પ્રાપ્તિ થઈ, ધનની પ્રાપ્તિ થઈ, પછી જીવ ભૂલ ક્યાં કરે ખબર? પછી એને ચોંટી જાય. એનો મહિમા સમજ્યો જરૂર, પણ ચોટશો સંપૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણમાં. કારણ કે સંતની અંદર આવેલી સામર્થ્ય આખી ક્યાંથી આવી ભાઈ? હે, પુરુષોત્તમ નારાયણમાંથી આવી છે. ગમે ત્યાં સામર્થ્ય દેખાતી હોય પણ એ ભગવાન સ્વામિનારાયણની છે. સાધુ હોય, કોઈ પણ મહાપુરુષ હોય, એ બધા તો સેલ્સમેન છે. શું છે? સેલ્સમેન. સેલ્સમેન ઓલું વસ્તુ પદાર્થ વેચવા માટે નીકળે ને, પછી એમ કે આ વસ્તુ તમે લો, આ લો, આની આટલી ગેરંટી, આની આટલી ગેરંટી. માલ વેચી દે, ગેરંટી ચોક્કસ આપે, માલને બદલી પણ દે, પણ એ ગેરંટી શું કામ આપે છે ખબર તમને? માલિકે ગેરંટી આપી છે એટલે સેલ્સમેન ગેરંટી આપે. ફરી વાર એનો એ સેલ્સમેન આવે પણ કંપની બંધ કરી દે તો ગેરંટી, અને પછી પેલો ગ્રાહક એમ કે ગયા વર્ષે મને આપ્યા હતા ને પાંચ પંખ, એ નહીં આપો, અને એક વર્ષની ગેરંટી છે ને. સેલ્સમેન શું કે? એક દાડાની નહીં. કેમ ભાઈ? એનું એ તો સેલ્સમેન છો ને, પણ કંપનીએ બંધ કરી દીધી. સમજાય છે તમને? કંપનીની ગેરંટીને લઈને સેલ્સમેન ગેરંટી આપતો હતો. એમ સંતમાં કોઈની અંદર સામર્થ્ય જણાય પુરુષોત્તમ નારાયણને લઈને જણાય છે. સ્વયં કોઈ શક્તિમાન નથી. આ વાતને ભગવાનના ભક્તો ન સમજાય તો પ્રતિતિ બીજી આવી જાય. મધ્યના 38 પ્રમાણે મહારાજ કે કોઈ દીકરો દેનારો મળે ને કોઈ ધનનો દેનારો મળે ત્યારે ભલભલાને પ્રતિતિ આવી જાય છે. પણ જેને પૂર્ણ નિશ્ચય હોય અને ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ જગ્યાએ પ્રતિતિ આવે નહીં. એનો મતલબ જેવા પુરુષોત્તમ નારાયણની સાથે પ્રેમથી જોડાણ થાય એવું કોઈની સાથે થાય નહીં. ગોપાલ સ્વામી વાતોમાં ત્યાં સુધી લખ્યું, સ્વામી કે જેવું હેત પુરુષોત્તમ નારાયણમાં કરવું એવું હેત તો મૂળ અક્ષરમાં ન કરવું. બોલો, એમાં ન કરવું. હેત સર્વે સર્વા તો પુરુષોત્તમ નારાયણમાં જ કરવું. ભગવાનના સંતમાં, ભગવાનના ભક્તમાં, ભગવાનના આચાર્યમાં હેત જરૂર કરવું, પણ ભગવાન જેવું તો કોઈમાં કરવું નહીં. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. વાતને કોઈ થી જિંદગીમાં ભૂલવી નહીં, નતર બખડ જંતર થઈ જાહે. સમજાય છે તમને? શું થાય? બખડ જંતર થઈ જાહે. જે લેવલ જેનું જ્યાં છે ત્યાં તમે રાખશો તો સુખ આવશે. મહારાજ બહુ સરસ વાત કહે છે. મહારાજ કે જેમ ભગવાન નિર્બાધ છે એમ ભક્ત પણ, સંત પણ નિર્બાધ બની જાય છે. પછી નિર્વિકારાનંદ સ્વામી પૂછ્યું, જે નિશ્ચય હોય તો પણ રૂઢાગુણ તો આવતા નથી અને માનને ઈર્ષા તો દિવસે દિવસે વધતા જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડીઓ વસનાગ લાવીએ ને દૂધપાક અને સાકર લાવીએ અને અફીલ લાવીએ અને તે સર્વેને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો અને તેવો જ રહે છે, પણ પલટાઈ જાય નહીં. બહુ સરસ પ્રશ્ન છે નિર્વિકારાનંદ સ્વામી. શું પ્રશ્ન હતો? કોને યાદ રહ્યો? હલો બોલો જી. હા, નિશ્ચય છે તો માન ઈર્ષા કેમ રહી જાય છે? બહુ સરસ પ્રશ્ન. ઉત્તર મહારાજ બહુ સરસ આપ્યો. મહારાજ કે ઠાકોરની થાળની અંદર શિંગડીઓ વસનાગ મૂકો, અમૃત મૂકો, તમે જે વસ્તુ મૂકો ભગવાન આગળ ધરાયું તો એનો ગુણ જાતો નથી. એમ જીવને નિશ્ચય થયો. અહીંયા ભક્તજનો નિશ્ચય બરાબર યાદ રાખજો. આ ભગવાન છે એટલી આપણી છે, આ ભગવાન છે એટલી આપણી છે, ભગવાન છે એટલી આપણી છે. પરંતુ પોતાના ગુણે સહિત આપણે છે, પોતાના ગુણે સહિત, માને પોતાની અંદર જે સારા નરસા ગુણો અને દુર્ગુણ છે એને સહિત આપણે છે. એટલે જીવ સ્વયં ભગવાન તો બધાને મળ્યા છે અને બધાએ ભગવાનને ભગવાન માને છે, પરંતુ જીવની જે તાકાત છે એ જ પ્રમાણે પરમાત્માનો એનો સંબંધ જોઈન્ટ થાય છે. શિંગડીઓ વર્ષનાગ સ્વયં ઝેરી છે, જેને કારણે એમાં ઝેર દેખાય છે. અમૃત છે એ ગુણિયલ છે તો સહજ ગુણ દેખાય છે. એમ જીવ પણ બે પ્રકારના દૈવ્ય ને આસુરી છે, દૈવ્ય ને આસુરી છે. આસુરી જીવને પણ ક્યારેક ભગવાનનો જોગ થઈ જાય છે, મનાય જાય ભગવાન છે, ભગવાન પણ એને હા પડે, પછી ભગવાનની કૃપાએ કરીને હા પડે, એના બદલામાં મોક્ષી કરી દે, એ વાત અલગ છે. પરંતુ એ આ લોકની અંદર જ્યાં સુધી રહે ત્યાં સુધી એના દેહની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ બદલતી નથી. પ્રકૃતિ બદલવા માટે તો મધ્યના 35માં વચનામૃતમાં મહારાજ કીધું, બહુ દાખલો કરે, કોઈ કહેનારો હોય, એની સાથે અતિશય પ્રીતિ હોય, એના વચનમાં અતિશય વિશ્વાસ હોય, અને ગમે ત્યાં દુઃખ્યું ને કઠણ વચન કહે તો હિતકારી માને તો સ્વાભાવિક પ્રકૃતિ ટળે, ન તો પ્રકૃતિ ટળે નહીં. ભલે નિશ્ચિત હોય તો શું થયું કહો. ગોપાલ સ્વામી વાતમ લખે, સ્વામી આની આજ વાત કીધી, આટલા ગુણ હોય પછી 7-8 વર્ષ સુધી મીંડો રે તો સ્વભાવ ટળે, નહીં તો 2-4 જન્મે ટળે, નહીં તો ટળે નહીં. જો નિરુકલ્પાનંદ સ્વામી મારો નિશ્ચય હતો કે નહોતો, ભગવાન તો સમજતા હતા, પણ જરાક ઈડ્યા, જરાક અપમાન થયું અને રપુ ચક્કર ન ટકી શકાય. જે સ્વભાવ છે, સ્વભાવ યાદ રાખો, એ જીવની સાથે એકરસ થઈ જાય છે. એકરસ થયા પછી એને ટાળવા માટે તરત ને ટળતા, એને મહારાજે અંત્યના 20માં કીધું, પ્રકૃતિ છે એ જ વાસના છે, એ સ્વભાવ છે. એ વાસના જ્યારે બની જાય છે તેને ટાળવા માટે બહુ દાખલો કરવો પડે. અંત્યના 20માં પ્રમાણે મહારાજ કે સ્વભાવ એ પ્રકૃતિ એ જ વાસના, એને ટાળવા માટે કાર્ય. 12માં મહારાજ કે અમારા વચનમાં મીંડો રહે, અમારી મોટો સમજીને અને અમારું ધ્યાન કરે તો જ મહારાજ કે વાસના ટળે, સ્વભાવ ટળે, ને તો સ્વભાવ ટળે ને નિશ્ચય થતાની સાથે ટળતા નથી. નિશ્ચય તો એટલે એક કામ કરી ગયો, મોક્ષના પથમાં આગળ વધી ગયો, નિશ્ચયવાળો મોક્ષના પથે આગળ વધી જાય, પણ સ્વભાવ ટાળવા માટે તો દાખલો કરવો પડે, કરવો પડે અને કરવો જ પડે. સ્વભાવ જે યોની જે ન્યારે જાય. એક બહુ પ્રસિદ્ધ પ્રસંગો, ગોપાળાનંદ સ્વામી એકવાર નારોપંથને ત્યાં રસોઈ કરવા માટે જતા હતા. એમાં એક બિલાડી ઉંદરને મોઢામાં પકડી અને જાતી હતી, અને સ્વામીએ ત્રાડ મારી ઉંદરને છોડી દીધો અને બિલાડી આમને સ્તબ્ધ ઉભી રહી ગઈ. ઉંદર તો ઘાયલ થઈ ગયો હતો. સ્વામી ઉંદરની પાસે ગયા, તુંબડીમાં જે પાણી હતું એ પાણી ઉંદર ઉપર રેડ્યું અને ઉંદર દેહ છોડી દીધો. અને સ્વામી બિલાડીને સામે જોઈને કીધું, ખબરદાર હવે પછી હિંસા કરી છે. તો ટગર ટગર બિલાડી જોઈ રહી, પછી બિલાડી જતી રહી, અને ત્યાર પછી બિલાડી હિંસા ન કરી. એક વર્ષ સુધી બિલાડી દેહ રાખ્યો. મંદિરનો જે સંતોની રસોઈ બને, અઠવાડો કાઢીને અઠવાડો ખાય અને પછી એનો દેહ છૂટ્યો. સંતોએ પૂછ્યું, સ્વામી હવે આ બે ક્યાં જાય? સ્વામી કે સત્સંગમાં જન્મ ધારણ કરશે. અને બે જણાએ સત્સંગમાં જન્મ ધારણ કર્યો. અને એમાં જે ઉંદર હતો એ પુરુષોત્તમ કડિયા એની ઘેરે જન્મ ધારણ કરી અને એમને મોતી પીડ્યું. મોતી નામનો દીકરો થયો, જન્મો સ્વામીના આશીર્વાદથી. પણ આગલા જન્મે ઉંદર હતો અને માણા થયો, એટલે કોઈ પણ વસ્તુ ખાય ને તો ફૂકી ફૂકીને ખાય, કોઈ પણ વસ્તુ ખાય તો. અરે છાશ પીવે ને તોય ફૂકે, બોલો, તોય ફૂંક મારે પછી પીવે. ઘણા બધા એને ટોકે રોકે પણ એ આદત ન જાય. પછી સ્વામીને એક દાડો કીધું, સ્વામી આ છાશ પીવે તોય ફૂકી ફૂકીને પીવે, તોય ફૂંક મારવાનું કારણ હું? સ્વામી કે આગલા જન્મનો સ્વભાવ રહી ગયો, આગલા જન્મે ઉંદર હતો અને આ જન્મે અમારા આશીર્વાદથી માણા થયો, પણ એ આદત ગઈ નહીં. અને જે પેલી બિલાડી હતી ને, હરિભાઈ કંદુની ઘેરી દીકરી બની જન્મી, એ એમનામ દિવાળી પીડ્યું. બહુ સારી સારી હરિભગત થઈ, બહુ સારી. મારે એક એક આજ્ઞાનું પાલન કરે અને એક એક નિયમનું પાલન કરે, પણ એક જ ખોટ, ચોરી ચોરીને ખાય, આદત ન ગઈ. સ્વામીને કહે, સ્વામી પેલી દિવાળી હરિભગત બહુ સારી, બધી આજ્ઞાનું પાલન કરે પણ ચોરી ચોરીને છુપું છુપું ખાય, ચોરી લઈને કોઈને ખબર ન પડે એમ ખાય. સ્વામી આનું શું કારણ? સ્વામી કે એનો આગલા જન્મનો સ્વભાવ ભેગો આવ્યો. આગલા જન્મે એ બિલાડી હતી એટલે એને એ ચોરી ચોરીને ખાવાની આદત હતી, આદત આજ ફરીવાર પાછી ભેગીને ભેગી આવી છે. એટલે એ મહારાજ કે જીવનો સ્વભાવ તો કોઈ હિસાબે નિશ્ચય થાય તો ન હટે, સ્વભાવ હટાવવા માટે લખવું હોય ત્યાં લખજો, સત્સંગ વિના સ્વભાવ ન ટળે, ન ટળે, ન ટળે. સ્વામી આ જ વાતને બદલાઈને સ્વામી લખી, સ્વામી કે ભગવાનની મૂર્તિ હમો 100 વર્ષ સુધી ઉભો રહે. કેટલા વર્ષ? 100 વર્ષ સુધી ઉભો રહે, પરંતુ ટોક્યા સિવાય, રોક્યા સિવાય, સત્સંગ કર્યા સિવાય સ્વભાવ જાય નહીં. એટલે બહુ સરસ મહારાજ એ બતાવે છે. મહારાજ કહે કે જીવ જેવો સ્વભાવ વાળો કુપાત્ર છે તો નિશ્ચય થયા પછી પણ એનો સ્વભાવ જાય નહીં. તેમ જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં, પછી કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. યાદ રાખજો ભક્તો, વર્તમાનમાં કદાચ ઓછું તું પડશે તો મોક્ષમાં ઠાકોરજી પ્રાયચિત કરાવીને પણ શુદ્ધ કરશે, પણ સ્વભાવવાળાને મોક્ષમાં બહુ વિઘન છે. કારણ કે સ્વભાવવાળો સ્વભાવ કોને રહે ખબર છે તમને? જેટલો અહંકાર એટલો સ્વભાવ. તમે લખવું હોય ને લખજો, જેટલું માન એટલો અહંકાર, જેટલો અહંકાર એટલો સ્વભાવ. અને વર્તમાનની કચાશ જીવાત્માને પાપને માર્ગે દોરશે, જીવને પાપને માર્ગે દોરશે. અહંકાર જીવને દ્રોહને માર્ગે દોરશે. તમે જોજો, તમને તમને આમ આમ વ્યાપક દ્રષ્ટિ ફેરશો ને તો આ પાડશે. જીવની અંદર કચાશ હશે ને તો જીવ કદાચ પાપને માર્ગે જશે. પાપને માર્ગે ગયા પછી એના પ્રાયચિતો ઠેર ઠેર ભગવાન સ્વામિનારાયણ બતાવ્યા છે. પણ અહંકારી વ્યક્તિ દ્રોહને માર્ગે જશે, દ્રોહનું કોઈ પ્રાયચિત ન બતાવે. મહારાજ અંત્યનું 12મું વાંચો, અંત્યનું 22મું વાંચો. મહારાજ કે અનેક ગુરુ સ્ત્રીનો સંગ કરનારો હોય, દારૂપાન કરનારો, માંસ ભક્ષણ કરનારો, મહારાજ કે એનો કોઈ કાળે ઉદ્ધાર થાય, પણ ભગવદ્ ભક્તના દ્રોહીનો કોઈ દી ઉદ્ધાર થતો નથી. પાપીનો હુકમ ઉદ્ધાર થાય ખબર? એના વર્તમાનમાં કોઈ કચાશ છે એટલે દાસ બનીને વર્તશે. અને મનમાં ઈચ્છા રાખશે મારા ઉપર આચાર્ય રાજી થાય, મારા ઉપર સંતો રાજી થાય, મારી ઉપર ભક્તો રાજી થાય, મારો દોષ જાય. એવો એને દાસત્વ પણ અંદર રહે એટલે દાસ બની વર્તશે. ને ક્યારેક કોઈક મહત્પુરુષને આના ઉપર દ્રષ્ટિ પડી જશે અને દ્રષ્ટિ પડતાની સાથે શુદ્ધ બની ભગવાનના ધામમાં પહોંચશે, એક સદૈવને માટે ઝૂકતો રહેશે. જ્યારે અહંકારી માણસ, માની માણસ કોઈ ઝૂકશે જ નહીં. 5 વર્તમાન મહારાજ બતાવ્યા, લોભ, કામ, સ્વાદ, સ્નેહ, એ 4 વર્તમાન માં કચાશ હશે તો પાપને માર્ગે માણસ જશે, પણ 5મા વર્તમાનમાં કચાશ હશે તો માણસ અહંકારને માર્ગે જશે. પહેલો દાસ બનીને વર્તશે ને એમ માનશે, હું બધા કરતા નાનો, મારી અંદર બધા કરતા ઓછા ગુણ છે, આ બધા કેવા મહાન ભગવાનના સંતો ભક્તો છે, દાસ બનીને વર્તશે. જ્યારે પહેલો છે ને એ અડીખમ બનીને વર્તશે, મારા જેવો કોઈ નહીં. અને યાદ રાખજો, પેલા 4મા કચાશ હશે ને કોઈ એને વર્ષે દક્ષ ને તો સાંભળી લેશે, આંખીમાં 2 આહુડાય પાડી લેશે. જ્યારે 5મા વાળો કોઈ દી ઝૂકશે નહીં, એને કોઈ કહેવા જશે તો હામો ફરેડ થાય, જેથી કરીને એની અંદર કોઈ દી દોષ જવાનો નથી. અને બીજા બધા મારા કરતા નાના, હું જ મહાન છું એમ મનાશે, એટલે બીજા ભગવત ભક્તનો દ્રોહ કરી બેસે અને દ્રોહ થશે, જેને કારણે મોક્ષ માર્ગ થકી પડી જશે. મહારાજ કીધું દ્રોહીને કોઈ ઇલાજ નથી, દ્રોહીને કોઈ ઇલાજ નથી. એક ઇલાજ બતાવી લો, હું બતાવ્યો કોઈ કહે છે? માની માણસ માટે એક ઇલાજ, દ્રોહી માટે એક ઇલાજ બતાવ્યો બહાર નીકળવાનો. મહારાજ કે જેનો દ્રોહ કર્યો હોય એને જ રાજી કરે તો બહાર નીકળી જાય, પણ રાજી કરવા માટે શું કરવું પડે? દાસ થવું પડે. પણ મૂળ ગામમાંથી અહંકારી છે એટલે દાસ થાય નહીં, અને દાસ ન થાય એટલે રાજી ન કરી શકે, રાજી ન કરી શકે એટલે પોહાય એટલા વર્તમાન પાળે, પોસાય તેટલા વર્તમાન પાળે, પરંતુ તેમ છતાં દ્રોહી મુક્તિને પથે કોઈ દી હાલી શકે નહીં. એને ભગવાનનો નિશ્ચય હોય યદ્યપિ, પરંતુ અહંકારી છે, માને છે. મહારાજ કે અમારો નિશ્ચય હોય તોય પણ એની અંદર દિવ્ય ગુણો કોઈ દી આવે ને કોઈ દી મોક્ષને માર્ગે હાલી શકે. કેટલી સરસ વાત બતાવશ મહારાજ. પછી કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે? જે ભગવાન સર્વમાં અંતરેમી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે, માટે તે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે. ભક્તના અપમાને કરીને ભગવાન પોતાનું અપમાન માને છે, ત્યારે તે અપમાનનું કરનારનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશ્યપ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી. એવો બળવાન હતો, પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાન સ્તંભમાંથી નૃસિંહરૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્તો હોય તેણે અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં, કારણ કે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે. કોઈ દાડો કોઈ ભગવાનનો ભક્ત કે કોઈ સંત મારથી નારાજ ન થાય એનું સતત અનુસંધાન રાખ્યું જોઈએ. આથે આથે નારાજ થાય વાત અલગ છે, સમજણ. આથે આથે ગમી થયા દુર્વાસામને આથે આથે નારાજ થયા કે નથી થયા. દુર્વાસામને કોઈ અપમાન કર્યું હતું, એને પોતાને એમ લાગ્યું મારું અપમાન કર્યું, લાલ પીળા થઈ ગયા, કોઈ શું કરે, અને શાપ તેને આપી દીધો. એનાથી ડરતાય નહીં હાથે, યાદ રાખજો. કોઈ હાથે હાથે લાલ પીળા થઈ જાય ને હાથે હાથે નારાજ થઈ જાય અને કદાચ શાપ આપી દે તો એ શાપ અડવાનો નથી નથી નથી. શાપ આશીર્વાદ રૂપ બની જાય, શાપ શું થાય આશીર્વાદ. પણ જાણી જાણીને તમે ભગવત ભક્તનો દ્રોહ કરો તો ભૂકા નીકળી જાય. તે ગરીબના અપમાનના કરનારનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દુખવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતરિયમ રૂપે સર્વ વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં, અને એક કીડી જેવા જીવને પણ દુઃખો નહીં. એ જ નિર્માની સાધુનો ધર્મ છે. નિર્માની સાધુનો ધર્મ મહારાજ બતાવે, બોલો. ઘણા બધા ધર્મ જ પણ એ જ નિર્માની સાધુનો ધર્મ છે. એનો મતલબ ઘણા બધા નિયમ ધર્મ છે, પણ એમાં મુખ્યનો ધર્મ જો હોય સાધુનો તો એ છે એણે ક્યારેય પણ કીડી જેવા જીવને પણ દુબ્બો નહીં, ક્યારે અહંકારને આધીન બની ભગવાનના નાના નાના ભગતને પણ દુબ્બો નહીં. એ જ સાધુનો પરમ ધર્મ છે. ઇતિ વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 62મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.